સંદેહ નિવારણી પ્રકરણ 10. ઠીક, આજે તમે ખૂબ આનંદમાં દેખાઓ છો.
તમે પોતે કહ્યું છે કે મનુષ્ય એ આનંદનું દેહધારી સ્વરૂપ છે, શું એમ નથી?
તો પછી તમારે હંમેશા આ મિજાજમાં હોવું જોઈએ. તમે એવી રીતે રહો છો?
શક્ય હોય ત્યાં સુધી હું એવી રીતે રહેવા પ્રયત્ન કરી રહ્યો છું.
તમે પ્રયત્ન કરી રહ્યો છું એમ શા માટે કહો છો? શું વાસ્તવિકતાની જાણ થતાં જ દિલગીરી ભાગી નહીં જાય?
પરંતુ સ્વામી, વાસ્તવિકતા કે સત્ય શું છે?
તે બધું જ અવાસ્તવિક છે. તમે જે પ્રયત્ન કરો છો તે, તમે જે શબ્દો ઉચ્ચારો છો તે બધા જ અવાસ્તવિક છે. જ્યારે તમે આ સમજો ત્યારે વાસ્તવિકતા તમને સ્પષ્ટ રૂપે દેખાશે. અવાસ્તવિકતાના વિચારો, અભિપ્રાયો અને કાર્યો એ સૌને દૂર કરો, એટલે તમારાથી છુપાયેલું સત્ય તમે જોઈ શકશો. જો તમે એ બધાને માથા ઉપર ખડકીને પૂછો કે વાસ્તવિકતા કે સત્ય શું છે, તો તેને કેવી રીતે જોઈ શકાય?
જે મરવામાં આવે છે, જે બોલવામાં આવે છે, જે જોવામાં આવે છે, અનુભવાય છે અને ધ્યાનથી સાંભળવામાં આવે છે, તે બધું જ અવાસ્તવિક છે એમ માનવું એ કેવી રીતે શક્ય છે?
પ્રથમ આ બધાનો અનુભવ કોણ કરી રહ્યું છે તે સમજો. તમે શરીરના સંદર્ભમાં હું કહો છો, શું એમ નથી કહેતા? તે અવાસ્તવિક છે. જ્યારે અનુભવ કરનાર હું પોતે અવાસ્તવિક કે અસત્ય છે, તો પછી તેના અનુભવ શી રીતે સાચા હોઈ શકે? સર્વનો આત્મા એક જ છે. જેણે અનુભવ કર્યો તે વ્યક્તિ તમે નથી. જેણે લક્ષ્યપૂર્વક સાંભળ્યું તે વ્યક્તિ તમે નથી. તમે માત્ર આ બધું નજરે નિહાળ્યું એટલે તમે માત્ર સાક્ષીભૂત છો.
સ્વામી, તમે કહ્યું કે દરેક વસ્તુમાં આત્મા છે, શું મૃત મનુષ્યમાં પણ આત્મા છે?
ખરેખર આ એક ઉત્તમ સવાલ છે. આ સંદેહ તમારો છે કે મૃત વ્યક્તિનો છે?
મારો છે.
જ્યારે તમે ગાઢ નિંદ્રામાંથી જાગ્યા હો છો ત્યારે જ તમને ખબર પડે છે કે હું અર્થાત હુંપણુંનું અસ્તિત્વ છે. એ જ રીતે મૃતદેહમાં પણ આત્મા છે જ.
તો પછી તેને મૃત શી રીતે કહેવાય? જ્યારે આત્મા હોય ત્યારે મૃત્યુ કેવી રીતે થાય?
જો તમે બારીક નજરથી ફરક સમજો તો મૃત્યુ અને જીવન એવું કંઈ છે જ નહીં. હલનચલન કરતું શરીર જીવિત કહેવાય છે. હલનચલન વિનાનું સ્થિર શરીર મૃત કહેવાય છે. સ્વપ્નમાં ગમે તેટલી સંખ્યામાં જીવતા શરીર અને મૂળદા દેખાય છે, જાગૃત થતાં તેમનું અસ્તિત્વ હોતું નથી. તે જ પ્રમાણે આ ગતિમાન અને સ્થિર જગત અસ્તિત્વ રહિત છે. હું અર્થાત અહમની સભાનતા ફરીથી સજીવન થાય ત્યારે પુનર્જન્મ થાય છે. પ્રિય શિષ્ય, જે જન્મ અને મૃત્યુ કહેવાય છે તે આ છે. અહંકાર જન્મે છે અને અહંકાર મરે છે, એટલું જ.
તો મારું અસ્તિત્વ હંમેશા છે એમ જ ને?
અલબત્ત તમારું અસ્તિત્વ છે. જ્યારે હું અર્થાત અહમની સભાનતા છે ત્યારે તમારું અસ્તિત્વ છે. જ્યારે એ નથી હોતી ત્યારે પણ તમારું અસ્તિત્વ તો હોય છે. તમે ચેતનાના પાયારૂપ છો. તમે પોતે ચેતન નથી.
પરંતુ લોકો મોક્ષ મેળવ્યો, મુક્તિ મેળવી વગેરે કહે છે, તે શું છે?
મૃત્યુ અને જન્મનું મૂળ સમજીને મનુષ્ય જુદા હું અહમની ચેતના યા ભાવનાનો સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ, એવી સ્થિતિ જેને મુક્તિ કહેવાય છે.
તેથી જ્યારે હું મૃત્યુ પામું ત્યારે હું અને તમે એક જ છીએ, શું એમ નહીં?
કોણે કહ્યું કે નહીં? એ એકરૂપતાની લાગણી સ્થિર ન થાય ત્યાં સુધી અવાસ્તવિક હુંમાં વાસ્તવિક હુંની ઓળખાણ આપવા માટે ગુરુની મદદની જરૂરિયાત હોય છે.
સ્વામી, તે કેટલે અંશે સત્ય છે?
એ તો તમને ઘણા બધા હું અર્થાત અહમ હોય ત્યારે જ માત્ર કોઈની મદદની જરૂર પડે, શું એમ નહીં? જ્યારે બધું એક જ છે ત્યારે બીજાને શા માટે શોધવું જોઈએ? તેમ છતાં તે અહમ અથવા તે હુંનો નાશ થાય નહીં ત્યાં સુધી આ બોલનાર હું અને આ સાંભળનાર તમે બંને હોવા જોઈએ. જ્યારે તે હું નાશ પામે ત્યારે કોની સાથે વાત કરવાની રહે અને કોણ સાંભળે? બધા એક જ છે. ચિત્તથી મર્યાદિત અથવા પરિમિત થયેલું આત્માનું પ્રતિબિંબ એ ઈશ્વર છે. અંતઃકરણથી મર્યાદિત કે પરિમિત થયેલો ઈશ્વર જીવ છે, શું તે નથી?
પરંતુ આ ચિદાભાસ ચોક્કસપણે શું છે?
ચિદાભાસ એટલે ચિત્તથી મર્યાદિત થયેલી હુંની સભાનતા. તે એકની ત્રણ થઈ, તે 3 ની 5 થઈ અને 5 ની ઘણી બધી થઈ। હું ની સભાનતા સત્વ રજસ અને તમસના સંયોગને લીધે 3 થઈ। તે 3માં 5 મહાભૂતો અથવા તત્વો ઉત્પન્ન થયા અને 5 દ્વારા ઘણા બધા થયા। એ જ એવો ભ્રમ ઉત્પન્ન કરે છે કે શરીર તે હું છું। આકાશની પરિભાષામાં બોલતા તે 3 છે, ચિદાકાશ, ચિત્તાકાશ અને ભૂતાકાશ।
ત્યારે ચિદાકાશ શું છે?
તે આત્મા છે।
ચિત્તાકાશ શું છે?
તેનું આડે માર્ગે જવું એટલે ચિત્તમ। જ્યારે ચિત્તનું મન, બુદ્ધિ અને અહંકારમાં રૂપાંતર થાય છે ત્યારે તે અંતઃકરણ કહેવાય છે। અંતઃકરણનો અર્થ આંતરિક ઇન્દ્રિયો એવો થાય છે। અંતઃકરણ સાથેનો ચિદાભાસ એ જીવ છે।
અને ભૂતાકાશ શું છે?
તે ચિત્તાકાશથી મર્યાદિત કે સીમિત થયેલો ચિદાકાશ। જ્યારે તે તત્વો સંબંધી આકાશને એટલે કે ભૂતાકાશને જુએ છે ત્યારે તે મનોઆકાશ છે। જ્યારે તે વસ્તુ કે ચીજને જુએ છે ત્યારે તે ચિન્મય છે। હે પ્યારા શિષ્ય, તેથી જ એમ કહેવાય છે કે મનુષ્યને માટે એકલું મન જ બંધન અને મોક્ષનું કારણ છે। મન કોઈ પણ પ્રમાણમાં કે માત્રામાં ભ્રાંતિ ઉત્પન્ન કરે છે।
તો પછી સ્વામી, તે ભ્રાંતિ અદ્રશ્ય કેવી રીતે થઈ શકે?
જો તમે તપાસ દ્વારા તેના ગુપ્ત ભેદને સમજો તો ઘણા અર્થાત અનેક 5માં વિલીન થઈ જાય, 3 1માં વિલીન થઈ જાય અને હું અર્થાત અહમ હું તરીકે જ રહે। તમને માથું દુખે છે, તમે મલમ કે લેપ લગાડો છો, માથાનો દુખાવો મટી જાય છે અને તમે હતા તેવાને તેવા સાજા થઈ જાઓ છો। હું શરીર છું અથવા શરીર એ હું છું, એ ભ્રાંતિ આને મળતી અથવા આના જેવી જ છે। જો તમે વિચાર અથવા તપાસરૂપી મલમ લગાડો તો તે અદ્રશ્ય થઈ જશે।
પરંતુ દરેક વ્યક્તિ આ તપાસ કે વિચારનો રસ્તો ગ્રહણ કરી શકે છે?
ના પ્રિય શિષ્ય, તે ફક્ત જેમનું ચિત્ત પરિપક્વ થયું છે તેમને જ માટે છે।
ત્યારે અમારે તે પરિપક્વ ભૂમિકાએ પહોંચવા માટે શું કરવું જોઈએ?
હવે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી તે જગ્યાએ પાછા આવ્યા છીએ। આને માટે જપ, ધ્યાન, પૂજા, પ્રાણાયામ વગેરે વસ્તુઓ નથી। સ્થિરતાથી આ વસ્તુઓ દ્વારા તમે પરિપક્વ થાઓ છો અને વાસ્તવિકતા અર્થાત સત્યમાં શોધ યા તપાસ કરવાથી તમે માત્ર એક જ હું જે અસ્તિત્વ ધરાવે છે તેને સમજવાને શક્તિમાન થઈ શકો છો। આવા મનુષ્યને માટે આત્માએ તેમનાથી કે તમારાથી કોઈ જુદી વસ્તુ નથી, બધું જ આત્મા અર્થાત જીવન તત્વ છે।
પરંતુ સ્વામી, તમે તો માત્ર જપ, ધ્યાન, ભજન વગેરેનો ઉલ્લેખ કર્યો, કેટલાક આગળ વધેલા પુરુષો મૌન લે છે, મૌન કે ચૂપકીનું વ્રત આદરે છે, તે શા ઉપયોગનું છે? મૌન ચોક્કસ શું છે?
મૌન એ આત્માનો પ્રકાશ છે। આત્મા પ્રકાશિત થયા વિના મૌન શી રીતે થઈ શકે? આત્માના પ્રકાશ વિના માત્ર મોઢું બંધ રાખવું તે મૌન નથી। કેટલાક લોકો મૌન વ્રત આદરે છે પરંતુ કાગળ ઉપર કે સ્લેટ ઉપર લખીને વાતચીત કરે છે અથવા નકશા કે પત્તા ઉપર એક પછી એક બારાક્ષરીના અક્ષરો બતાવે છે। આ બધું કૃત્રિમ મૌન છે, એ ફક્ત હરકત યા ખલેલ વિના વાત કરવાની બીજી પદ્ધતિ છે। મૌન પ્રાપ્ત કરવાની કાંઈ જરૂર નથી, મૌન તમારી સાથે જ છે। તમારે જે કરવાનું છે તેમ માત્ર તેમાં વિક્ષેપ નાખનારી તમામ વસ્તુઓને દૂર કરવાની છે।
પરંતુ ઘણા પુરુષો બોલવા માટે મોઢું ખોલતા નથી, તમે એમ કહેવા માગો છો કે એ નકામું છે?
એમ કોણે કહ્યું? જો તમે જીભનો ઉપયોગ ન કરો, જો તમે સાધનાની આડે આવતી બાહ્ય હરકતનો દૂર રાખવા માટે મૌનમાં રહો તો તમે ખરેખર તમારા વિચારોને ખેલવી શકો, બીજાને હરકત પહોંચાડવાથી દૂર રહી શકો, બીજા તરફની ટીકા અને ચિંતામાંથી તમે બચી શકો, મનની એકાગ્રતા મેળવી શકો, તમારું મગજ બિનજરૂરી બોજાથી બચી જાય અને તે ઘણું સુધરે। આવા સુધરેલા મગજથી તમે પરમાત્માનું સ્મરણ વધારે સારી રીતે ચાલુ રાખી શકો। આ બધા ફાયદા જ્યારે તમે સાધના કરશો ત્યારે તમને પ્રાપ્ત થશે।
દુનિયામાં કોઈ પૂર્ણ જ્ઞાની નથી, પૂર્ણ જ્ઞાનીને દુનિયાની કંઈ જરૂર નથી, ત્યારે તેને આ બધાની શા માટે જરૂર હોય? જો એમ હોય તો જ્ઞાની કહેવાતા આ લોકો કોણ છે?
જે મૌન અથવા શાંત મનુષ્ય વિશે હું હમણાં જ બોલ્યો તે જ્ઞાની લોકો છે. જ્ઞાની શબ્દ વિવેક અર્થાત સભ્યતાથી લગાડવામાં આવે છે. પૂર્ણ જ્ઞાનીનું દુનિયામાં અસ્તિત્વ જ નથી. જ્ઞાની એ સઘળાને એક જ સમજવા જોઈએ. તમારા બધા જ્ઞાનીઓ ક્યાં તો તર્કશાસ્ત્રના નિષ્ણાત છે અથવા દુનિયાના જ્ઞાનમાં નિષ્ણાત છે. તેઓ વાસ્તવિક કે સત્યને જાણતા જ નથી.
તો સાચા જ્ઞાની કોણ છે?
જેઓ આત્માને આત્મા તરીકે પીછાને છે, તેઓ પોતાને દૂધમાં ઉમેરાયેલ દૂધ, તેલમાં ઉમેરાયેલ તેલ અથવા પાણીમાં ઉમેરાયેલ પાણી તરીકે પીછાન છે. જ્યારે ભૌતિક શરીર મૃત્યુ પામે છે ત્યારે તે જ પ્રમાણે તેઓ આત્મામાં વિલીન થઈ જશે. પરંતુ કેટલાકને કેટલાક રંગ આગ્રહપૂર્વક વળગી રહેલા હોવાનો સંભવ છે. તેઓ કેટલાક સંકલ્પ અને ઈચ્છા રાખવાનું ચાલુ રાખે છે. જ્યાં સુધી આ સંકલ્પો અને આ ઈચ્છાઓ ખાલી થઈ જાય નહીં અર્થાત મટી જાય નહીં ત્યાં સુધી તેઓ શરીર સાથે દુનિયામાં ભટકાશે. આવા મનુષ્યો મનુષ્ય તરીકે જન્મેલા ઈશ્વરના અંશો દેવાંશ સંભૂતો પણ કહેવાય છે. આ પણ પરમાત્માની ઈચ્છા મુજબ જ થાય છે.
સ્વામી, આ તફાવત શા માટે ઉત્પન્ન થવો જોઈએ?
દરેક વ્યક્તિની સાધના અને સંકલ્પમાંથી તે તફાવત ઉત્પન્ન થાય છે. તમે એક કેરી ખાઓ અને તેની સુગંધ કે વાસના ઓડકાર તમને આવે છે. તમે તેને કેવી રીતે અટકાવી શકો? ઓડકાર ખવાયેલી વસ્તુની સુગંધ બહાર લાવે છે.
આવા મનુષ્યોને પણ મર્યાદાઓ ઉપાધિઓ હોય છે?
ઉપાધિ વિના કામ આગળ કેવી રીતે ચાલે? તેમને પણ ઉપાધિઓ હોય છે, પરંતુ જ્યાં સુધી તેઓ મરણ પછીની મુક્તિ અથવા વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી તે માત્ર જ પ્રપંચ યુક્તિ રૂપે હોય છે.
સ્વામી, તે શું છે?
તેમના કાર્ય પાણી પર દોરેલી રેખા જેવા છે. તેઓ જ્યારે રેખા દોરાતી હોય ત્યારે જ દેખાય છે અને રેખા પૂરી થતાની સાથે જ ગેરહાજર હોય છે. કાર્ય થતું હોય ત્યારે તમે તેને જોઈ શકો છો અને પળ માત્રમાં જ તે દેખાતું બંધ થઈ જાય છે.
સ્વામી, તમે કહ્યું કે જ્ઞાનીનો ત્યાગ તેના વિશે લક્ષણ તરીકે હોય છે, આનો તેની સાથે કેવી રીતે મેળ ખાય છે?
તે સાચું છે, ત્યાગ એ જ્ઞાનીનું વિશેષ લક્ષણ છે. પૂર્વજન્મના વિશેષ લક્ષણોને લીધે તેને વળગણ કે આકર્ષણ થાય તો તેણે જાણવું જ જોઈએ કે તે માત્ર શરીર માટે છે અને તેને માટે નથી. આ વળગણ કે પ્રીતિ જીવન મુક્તિના પરમસુખને અથવા અત્યાનંદને નુકસાન પહોંચાડે છે. વિદેહ મુક્તિ માટે જ્ઞાન સૌથી અગત્યનું છે.
જો મનુષ્યને જ્ઞાન ન હોય તો પણ તે માત્ર વૈરાગ્યથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે?
કેવો મૂર્ખતા ભર્યો પ્રશ્ન! ફળ પાક્યા વિના શી રીતે મીઠું થાય? જ્ઞાન સિવાય બીજા કશામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકતું નથી. વૈરાગ્ય સિવાય મોક્ષ નથી, તેની ખાતરી રાખો.
આપણે ફરીથી પાછા મૂળ સ્વરૂપમાં આગળ જ આવ્યા છીએ. જ્ઞાન કરતાં વહેલે તે વૈરાગ્ય કે ભક્તિ રૂપે હોય છે, ભક્તિ કરતાં વહેલે તે અનુરૂપતિ લાગણી રૂપે હોય છે. આ બધા એક જ છે. અનુરૂપતિ ફૂલ છે, ભક્તિ ફળ છે. તે જ્ઞાન તરીકે પક્વ થાય છે. વૈરાગ્ય એ મીઠી રસભરી છેવટની ભૂમિકા છે. એક વિના તમે પાસેના બીજાને મેળવી શકતા નથી. જ્યાં સુધી રસ અને સ્વાદ ખીલે નહીં ત્યાં સુધી તે દિશા તરફનું ફળનું વલણ રાખવા માટે તમારે ઉપર જણાવ્યા પ્રમાણે રોજિંદી પ્રાર્થના વગેરેનો મહાવરો રાખવો જ જોઈએ. પરંતુ પ્રથમથી જ એ બધાનું એકત્વ નજરમાં કે ઈષ્ટમાં રાખો. સમજો કે બીજું કાંઈ છે જ નહીં. ઓછામાં ઓછું દુનિયામાં દેખાવ જાળવી રાખવા માટે પણ મનુષ્ય કેટલીક વાર કહેવાની ફરજ પડે છે કે આ મારું છે. ત્યારે મનુષ્ય શું કરે?
અલબત્ત તમારે ભલે એમ કહેવું પડે, પરંતુ તમે માત્ર એમ કહો યા બોલો તે કારણે તમને હું અને તમે વચ્ચે જુદાપણું લાગવાની શી જરૂર છે? જ્યારે તમે ગાડીમાં મુસાફરી કરો છો ત્યારે તમે ગાડીને હું તરીકે માનો છો. સૂર્ય તરફ જુઓ. પાણીથી ભરેલા એક નાના ઘડામાં, વિશાળ નદીમાં, અરીસામાં અથવા પોલિશ કરેલા ઘડા ઉપર તેનું પ્રતિબિંબ પડે છે. આ કારણે સૂર્યને એવી લાગણી થાય છે કે આ બધી વસ્તુઓ તે સૂર્ય પોતે છે. જ્યારે ઘડો ભાગી જાય અથવા નદી સુકાઈ જાય ત્યારે તે સૂર્ય દિલગીર થઈ જાય છે. આ બરાબર તેવું જ છે. હું એ શરીર છે એમ તમે માનો તો એ બધી મુસીબત છે, જો તમે એમ નહીં માનો તો બીજી કોઈ પણ વસ્તુથી સ્વતંત્રપણે તમે સૂર્યની માફક પ્રકાશિત થશો, તે ઉપરાંત તમે હરેક જગ્યાએ રહો એવા સ્વાભાવિક થશો।
તે એમ કહ્યા જેવું છે કે દરેક વ્યક્તિએ પોતે કોણ છે તે પ્રથમ પોતાની જાતે જ શોધી કાઢવું જોઈએ।
બરોબર, પ્રથમ તેની તપાસ કરો। અલબત્ત જેઓ કાબેલ નથી તેઓને માટે આ અતિશય મુશ્કેલ હશે। તેથી આ પદ્ધતિ કે ધોરણમાં અનુભવ પામેલા કહે છે કે એવા મનુષ્યોને આ વસ્તુઓ કહેવાવી ન જોઈએ। જો તે કાબેલિયત વિનાના મનુષ્યને કહો કે તમે પોતે બ્રહ્મ છો, તમે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તમે તે ભૂમિકા કે અવસ્થામાં છો, તો તેઓ કોઈ સાધના કરશે જ નહીં। તેઓ કોઈ પણ નિયમ કે ક્રમ વિના કાર્ય કરશે અને ખરા કે ખોટાની દરકાર રાખશે નહીં। આ ફક્ત ગુરુ દ્વારા અથવા ઈશ્વરની આજ્ઞા દ્વારા જાહેર કરાવવું જોઈએ। જે લોકોને શિસ્તમાંથી પસાર થવાની પીપાસા કે તરસ હોય તેઓ અલબત્ત એ વિશે પૂછી શકે છે, પરંતુ તે આચરણમાં મુકાવવું જોઈએ। માત્ર સાંભળવું અને મોઢેથી બોલ્યા કરવું એ બધું એક જ છે અને તે વ્યર્થ છે, એ અર્થ વિનાનું છે।
સ્વામી, શંકર કહી ચૂક્યા છે, વિશ્વમ દર્પણમ દશ્યમાન નગરી તુલ્યમ નીત મતરગમ વગેરે। જો તમે ખરેખર તેના આંતરિક અર્થનો મર્મ પકડો તો દુનિયા આઈના દ્વારા દેખાતી એક નગરી જેવી છે। આ જગત વાસ્તવિકતા કે મિથ્યા છે એ તમામ માયા છે। એ દ્રષ્ટિ સામાન્ય લોકોને માટે છે કે જ્ઞાનીઓને માટે પણ છે?
જ્ઞાનીની આંખ તમામ વસ્તુઓને બ્રહ્મ તરીકે જુએ છે। અજ્ઞાની અથવા જ્ઞાન વિનાનો મનુષ્ય કે કંઈ કહેવામાં આવે તે સમજી શકતો નથી। તેથી તમામ શાસ્ત્રોનો હેતુ મધ્યમ એટલે કે વચલા ગાળાનો લોકોને ફાયદો કરાવવાનો હોય છે।
એનો અર્થ એમ થાય કે તમામ સાધનાઓ વિચારના માર્ગ એટલે કે તપાસના માર્ગમાં સમાયેલી છે।
હા, વેદાંતનું શિક્ષણ હું કોણ છું એ વિશે છે અને આ તપાસ કરવા માટે ચાર સાધનોથી સજ્જ થયા હોય તેઓ જ માત્ર લાયક છે। તે ચાર સાધનોનો હેતુ એ સમજવાનો છે કે આત્મા વાસ્તવિક કે સત્ય છે અને બીજું બધું જ અવાસ્તવિક કે મિથ્યા છે। વળી તેમનો બીજો હેતુ આત્મા અને બીજા બધા વચ્ચેનો ભેદ જોવાનો છે।
તે કેવી રીતે સમજાય સ્વામી?
આત્માના સ્વભાવમાં તપાસ કરીને પ્રથમ તેઓ તમામ જુદા જુદા પ્રકારની સાધનાઓ કરે છે અને છેવટે આ તપાસમાં પ્રવેશ કરે છે। જ્યારે તમે બાળક હો ત્યારે તમને ABCD શીખવવામાં આવે છે, શું એમ નથી? MA અને BA નો અભ્યાસક્રમ પણ ABCD અને તેના ફેરફારો અને એકીકરણના જ બનેલા હોય એવું નથી લાગતું? શાસ્ત્રો અક્ષર ઉપર રચાયેલા છે। અક્ષરનો અર્થ વર્ણ કે અક્ષર એ અવિનાશી એ બંને પ્રકારના છે। તમામ માર્ગોનો પાયો એ વિચાર માર્ગ છે।
પરંતુ કેટલાક લોકો એવા છે જે સમાધિ પ્રાપ્ત કરે છે, તેઓ સમાધિમાં આ બધી તપાસ વગેરે કરશે?
તમે અદ્ભુત વ્યક્તિ છો। સમાધિમાં તપાસ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે ઘોર નિંદ્રામાં હો ત્યારે તમને તમારી આસપાસની દુનિયાના કંઈ વિચાર આવે છે? આ સમાધિનું પણ એના જેવું જ કંઈક છે।
સમાધિમાં મન હોતું નથી, ખરું ને?
જે કંઈ મન ઊંઘમાં ચાલુ હશે તે મન ત્યાં પણ હશે।
લોકો સમાધિમાં તુર્યાવસ્થા વગેરે ચડિયાતી અવસ્થાની વાત કરે છે, તે શું છે?
તે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અર્થાત ગાઢ નિંદ્રા, એ ત્રણેય અવસ્થાની ઉપરની અવસ્થા છે।
તુર્યાવસ્થામાં આ ત્રણેય અવસ્થા શા કારણે ગેરહાજર હોય છે? તે અવસ્થાના ખાસ લક્ષણો શું છે?
જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ કે ગાઢ નિંદ્રા, એ ત્રણેય અવસ્થામાં હુંપણું અર્થાત અહંકાર અને મનવાળી વ્યક્તિ જે બધા કાર્યો કરે છે તેના વિશેષ લક્ષણો હોય છે। તુર્યાવસ્થામાં તે હાજર નહીં હોય, તે લાંબા સમય પહેલાં અદૃશ્ય થયા હશે। તુર્યાવસ્થાવાળાઓ માટે ખુલ્લી આંખો સાથે એ બધું જ સરખું છે, એ બધું એક જ છે।
સ્વામી, તે અહમ વિના તેઓ વાત કેવી રીતે કરી શકે?
જે પ્રથમ અહમ હતો તેનું જ્યારે વાસ્તવિકતા સત્ય સમજાય ત્યારે સ્વરૂપ સાચી વસ્તુમાં રૂપાંતર થાય છે। તે મનોનાશનમ અર્થાત મનના નાશ તરીકે ગણાય છે.
તો આ નિર્વિકલ્પ સમાધિ વગેરે બધા નાશમમ મનના નાશ છે.
પ્રિય શિષ્ય, તમામ સમાધિઓ વિલીન થઈ જવું તે અથવા લય છે, નાશ બિલકુલ નહીં. જ્યારે તમને રચના અને વિનાશ બંને હોય ત્યારે તમારી અવસ્થા કે ભૂમિકા એ સાધકની છે.
સ્વામી, આ વિષય ઘણો રસદાયક છે.
એની કદર કરતા નિષ્ક્રિય બેસી ન રહો, રોજબરોજના જીવનમાં તેનું આચરણ કરો. ઠીક, હવે તમે રજા લઈ શકો છો.
બહુ સારું સ્વામી, મને તે આચરણમાં આશીર્વાદ આપો. તરત પાછો આવીશ.